તારીખ 7/3/1999 શ્રી સમયસર ગાથા 34 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 369
પ્રતિપાદન કરવામાં આવ્યો છે. અહીંયા કોઈ પણ પદાર્થનો ત્યાગ કરનારે નું જ્ઞાન કેવું હોવું જોઈએ અથવા એની યથાર્થ સમજણ કેવી હોવી જોઈએ એ મૂળભૂત વિષય ઉપર પ્રકાશ પડ્યો છે આચાર્યશ્રી. સવે ભાવે જમવા પચકાઈ પરેતી નાદુણમ તમમાં પચખાણમ નાણમ નિયમા મુણેદવમ
સ્વભાવને પર જાણીએ પચખાણ ભાવનો કરે તે નિયમથી જાણું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે.
જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગે છે, તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું, એટલે સિદ્ધાંતિક રીતે જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કઈ નથી. આવો ગાથાર્થ છે. શું કહેવા માંગે છે? પ્રત્યાખ્યાન એટલે ત્યાગ છે એ મુખ્યપણે ચારિત્રના પ્રકરણમાં આવે છે. પ્રત્યાખ્યાન કયો કે ત્યાગ કહો એ ચારિત્રના પ્રકરણનો વિષય છે. અહીંયા આચાર્યશ્રીએ એ ત્યાગના મૂળમાં યથાર્થ જ્ઞાન રહેલું હોવાથી જ્ઞાનને પ્રત્યાખ્યાન કહ્યું છે. કેવું જ્ઞાન એ કહેશે, પણ જ્ઞાન પ્રત્યાખ્યાન છે. કેવું જ્ઞાન પ્રત્યાખ્યાન છે? કે પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને. શું એમ જાણીને જે ત્યાગે છે, એમ જાણ્યા વિના ત્યાગે છે તે બરાબર નથી એમ કહે છે. કેવી રીતે એમ જાણ્યા વગર ત્યાગે છે? કોઈએ દીક્ષા લીધી ત્યારે એને ત્યાગ કર્યો કહેવાય ને. જેનો ત્યાગ કર્યો કે મારા કુટુંબ નો ત્યાગ કર્યો, કોનો ત્યાગ કર્યો? મારા કુટુંબ નો. તો કેટલી ભૂલ થઈ, કુટુંબ તારું નતો, તને કુટુંબમાં મારા પણ લાગતું હતું એ ભ્રાંતિ હતી. તારો આત્મા જ તારો છે, બીજાનો કોઈ આત્મા તારો આત્મા નથી. શું એટલે ખરેખર પોતાપણું રાખીને કોઈ ત્યાગ કરે છે, પોતાપણું માન્યતામાં રાખીને, પોતાપણું અનુભવમાં રાખીને કોઈ ત્યાગ કરે છે તો એ ખરેખર ત્યાગ નથી એમ કહેવું છે. ત્યાગ કરનારે સૌ પ્રથમ જે વસ્તુનો ત્યાગ કરે, જે પદાર્થનો ત્યાગ કરે, એમાં પોતાપણું મૂકી દેવું જોઈએ એમ અહીંયા કહેવાનો અભિપ્રાય છે. કેમ કે કોઈ વસ્તુ છે એ આત્મારૂપ તો થઈ નથી કે થતી નથી, ફક્ત એમાં મારાપણાથી એનું ગ્રહણ કરે છે ભાવમાં, કાચી મારી એ મારાપણું મૂકી દઈએ ક્યારે કે પર વસ્તુ પર છે, આત્મા નથી, આત્મા આત્મા છે ને તે પર વસ્તુ નથી, એમ વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર પર વસ્તુમાં પરપણું જાણે અને પોતાપણું છૂટી જાય, એવું જે જ્ઞાન જાણનારું થાય એ જ્ઞાન પોતે જ ત્યાગ સ્વરૂપ છે. પછી પર વસ્તુનો ત્યાગ કરે છે અને ન કરે તો પણ એને પર વસ્તુમાં પર વસ્તુપણું છે, પોતાપણું નથી, એટલે ત્યાગરૂપ જ છે એ વસ્તુ. પછી ત્યાગ કરવાનો સવાલ નથી, પછી એને વસ્તુનું ગ્રહણ નથી, માટે ત્યાગ કહેવામાં આવે છે. આ વસ્તુને હું ગ્રહણ કરું છું એવું પરિણામ જ નથી, માટે એને ત્યાગ કહેવામાં આવે છે. બાકી તો ત્યાગ જેવી વસ્તુ પછી રહેતી નથી. એના ઉપર એક દ્રષ્ટાંત જે આગળ આપશે જે પછીની ગાથામાં, આપણે સ્વાધ્યાયમાં એટલો સમય નહીં રહે, આજે અત્યારે છેલ્લો સ્વાધ્યાય છે, પણ એક દ્રષ્ટાંત આપ્યું છે આગળની ગાથામાં કે ધોબીને ત્યાંથી એક ચાદર આવી ગઈ, એક કપડું એવું આવી ગયું કે જે એક જ મિલનો, એક જ ડિઝાઇનનો, એક જ કિનારનો, એક જ પ્રકારનો, એને સફેદ કપડું હોય, ડિઝાઇનનો હોય, કિનારે એક સરખી હોય ચાદર, ધોબી એના ઉપર નિશાન લગાવે છે ધોવાય નહીં તેવા. એને ખબર પડી કે આ બે જણને એક સરખા કપડાં આવે છે, એમાં આ વખતે બદલાઈ ગયું છે, એટલે જેને અપાઈ ગયું તો એને ત્યાં ગયો, જેને નહોતું અપાઈ ગયું એને પાસે હતો. ઓલા ભાઈ તો એ કપડું ઓઢેલું કે પહેરેલું હતું, એને એમ કીધું કે ભાઈ આ કપડું તમારું નથી, તો કે મારું જ છે ને, મારે આવું જ છે કપડું, મારું છે ને, તમને ધોવા આપ્યું હતું, તમે મને પાછું આવ્યું, કે ના ના બીજાનું પણ એવું જ આવ્યું હતું, જોવા આ રહ્યું બીજું એવું જ છે ને, તો આ છે, હવે નિશાન વાંચો, તમારું નામનું નિશાન નથી, બીજાના નામનું નિશાન છે, તમારું નિશાન આ રહ્યું. પેલા એ નિશાન જોયું એટલે કપડું મારું નથી એવું જ્ઞાન થઈ ગયું, થયું કે નથી, કપડું મારું નથી એટલે કપડાની જે માલિકીનો ભાવ હતો એ ભાવ મટી ગયો, કે આ કપડું મારું નથી, મારું કપડું એની પાસે છે, એ છે, આ કપડું મારું નથી, એવું જે જ્ઞાન થયું એ ખરેખર ત્યાગરૂપ જ્ઞાન થયું. કેમ કે કપડાં ઉપરની માલિકીનો ભાવ છૂટી ગયો, એને જ ત્યાગ કહેવામાં આવે છે. એમ જે પદાર્થનો ત્યાગ કર્યો એ પહેલાં એ પદાર્થો મારા હતા નહીં, એનું કોઈ માલિકી પણ મારું હતું નહીં, કુટુંબ મારું હતું નહીં, સંપત્તિ મારી હતી નહીં, કાંઈ મારો અધિકાર કાંઈ હતો નહીં, એમ પહેલાં જ્ઞાન થાય, પછી સંયોગ છૂટે તો તે યથાર્થ ત્યાગ છે, અને સંયોગ ન છૂટે તો પણ ત્યાગ જ છે. કેમ કે એને મારા પણ રહ્યું નહીં, માટે પેલો ભાઈ કપડું બદલીને આપતા વાર લાગશે હજી, ત્યાગ તો ભાવમાં પહેલાં થઈ ગયો કે નહીં થઈ ગયો, પછી ભલે બદલીને આપતા થોડો ટાઈમ લાગે એને. એવી રીતે યથાર્થ પ્રકારે ત્યાગ થવો જોઈએ પદાર્થના ત્યાગમાં. એ થયો આચરણના ચારિત્રના પ્રકરણનો વિષય થયો, કે ચારિત્ર પણ આ પ્રકારના જ્ઞાનપૂર્વક થવું જોઈએ. એ પહેલા જીનેન્દ્ર ભગવાને ત્યાગનું એક પાયાનું સ્વરૂપ સમજાવ્યું છે, એ કૃપાળુ દેવે ઘણું કરીને 569માં પત્રમાં આવ્યું છે, કે આત્માને પરદ્રવ્ય સાથે એકપણાનો અધ્યાસ છે, એ અધ્યાસના ત્યાગને જ શ્રીજીને ત્યાગ કહ્યો છે. અધ્યાસનો ત્યાગ કહો કે મારાપણાનો ત્યાગ કહો, ભાઈ એક જ વાત છે. અધ્યાસ એટલે અન્ય પદાર્થમાં તાદાત્મ્ય પણ અથવા પોતાપણું, જો કે તાદાત્મ્યપણું એક જ વાત છે. તાદાત્મ્યપણું એટલે તદ એટલે તેમાં, આત્મપણું એટલે પોતાપણું, તાદાત્મ્યપણું એટલે પોતાપણું, એને અધ્યાસ કહે છે. એ અનેક પ્રકારના છે. જેમ કે મેં ખાધું આ અધ્યાસ છે. કેમ આત્માએ ખાધું છે કઈ? પણ ખાતી વખતે અને ખાધા પછી મેં ખાઈ લીધું છે એવો એક અધ્યાસ વર્તે છે. મારામાં ખોરાક આવ્યો છે, મેં ખોરાક ખાધો છે, એવો જે પર પ્રવેશ ભાવ, એટલે પર પદાર્થનો પ્રવેશ થયેલો માનવો, જાણવો, અનુભવવો, એનું નામ અધ્યાસ છે. એ અધ્યાસનો ત્યાગ થવો એને ભગવાને ત્યાગ કહ્યો છે, શ્રીજીને એને ત્યાગ કહ્યો છે. આ વ્યાખ્યા એમને 569 પત્રમાં કરી છે. અહીંયા બીજી ભાષામાં એ વાત કરી કે પરને પર પણ જાણીને પછકાણ કરવામાં આવે કે આ ચીજ મારી નથી. તો એવું જે પર પણ પરનું પર પણ જાણવું, એવું જે જ્ઞાન, તે જ્ઞાન પોતે જ પ્રત્યાખ્યાન સ્વરૂપ છે. પરને જાણીને પરનું જાણવું છે, એનું માલિકી પણ છૂટી જવું, તો જ એને પરને પર જાણ્યું કહેવાય. જે પદાર્થ ત્યાગે, પછખાણ કરે એટલે જે પદાર્થનો ત્યાગ કરે કે આજથી મારે આ પદાર્થ ન જોઈએ, હું છોડું છું આ પદાર્થને, તો કેમ નહીં, એ પદાર્થમાં પરપણું જાણ્યું છે પહેલા? કેમ કે એ સિવાય પણ જગતમાં લોકો પદાર્થોનો ત્યાગ કરતા જોવામાં આવે છે. આવું જ્ઞાન કર્યા સિવાય પણ પદાર્થોનો ત્યાગ કરતા જોવામાં આવે છે. પરિણામે એ ત્યાગ સફળ થતો નથી. એટલે એ ત્યાગની સફળતા અર્થે મૂળમાં પાયામાં શું હોવું જોઈએ એ વાત કરે છે. જો આ પ્રકારે ત્યાગ ન થાય તો ત્યાગ ત્યાગ નહીં રહે એમ કહે છે. ટીકા. આ ભગવાન જ્ઞાતાદ્રય આત્મા છે. આત્મા છે કોણ છે? ભગવાન સ્વરૂપે છે મૂળમાં, અને જ્ઞાતા દ્રવ્ય છે એટલે જાણનારો પદાર્થ છે. તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પ્રભાવોને અન્ય સમસ્ત પ્રભાવોને તેઓ પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને ત્યાગે છે. તેથી જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી એમ આત્મામાં નિશ્ચય કરીને પ્રત્યાખ્યાનના એટલે ત્યાગના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પ્રભાવ, તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ આત્માને હોવા છતાં પણ પરમાર્થથી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કર્તાપણાનું નામ પોતાને નથી, પોતે તો એ નામથી રહી છે. કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટો નથી, માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો. બહુ અધ્યાત્મની ઊંડી વાતો કરી છે આચાર્યોએ આ સ્થળે. ત્યાગનું પ્રકરણ હાથમાં લઈને અધ્યાત્મની બહુ ઊંડી વાતો કરી છે, ત્યાં ધીરજથી સમજવા જેવું છે. ન સમજાય એને પૂછવું, જરા વાત સૂક્ષ્મ છે અને સિદ્ધિ દ્રવી દ્રષ્ટિની વાત છે. આત્મા જે મૂળ સ્વરૂપે છે, એ મૂળ સ્વરૂપને પકડીને, મૂળ સ્વરૂપનો આધાર લઈને, સ્વરૂપના આધારે ત્યાગનો વિષય સમજાયો છે. પરપદાર્થના ત્યાગના આધારે ત્યાગનો વિષય નથી સમજાયો. સમજાવવાની રીત છે એ એકદમ પારમાર્થિક છે અથવા તાત્વિક છે. શું કહે છે કે આ ભગવાન જ્ઞાતા દ્રવ છે તે આત્મા છે, આત્મા એક જાણનાર પદાર્થ છે જે હંમેશા જાણ્યા કરે છે. અહીંયા આત્મા રાગ કરનારો છે એમ ન કહ્યું, તો સંસારમાં તો રાગ દ્વેષ કર્યા જ કરે છે, પણ અહીંયા એ વાત નથી કરવી. મૂળ સ્વરૂપે આત્મા, જેનું માત્ર જાણવું એટલો જ એનો સ્વભાવ છે. સંસાર અવસ્થામાં રાગ દ્વેષ મોહ કરતો હોવા છતાં પણ સ્વભાવથી આત્મા એવો નથી, એવો સ્વભાવથી આત્મા નથી. એ બધા ભાવો વિભાવરૂપ રોગરૂપ છે. એ બધા ભાવો છે વિભાવો છે અથવા ભાવરોગ છે. ઓકે છે કે આત્મા છે એ તો જ્ઞાતા દ્રવ્ય છે, અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પર ભાવો, ઉદ્ગળ પદાર્થોમાં જે પર્યાયો થાય છે એ બધા અન્ય પદાર્થથી થતા અન્ય ભાવો છે, પર ભાવો છે. તેઓ પોતાના સ્વભાવ ભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને, પરનું પરપણું કેવી રીતે જાણવું એ વાત અહીંયા વિશેષ કરી છે. કે સ્વભાવ ભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી, રાગ પણ સ્વભાવ વડે વ્યાપેલો નથી. શરીરમાં તો આત્માનો સ્વભાવ વ્યાપતો નથી, કુટુંબ પરિવારમાં તો આત્માનો સ્વભાવ વ્યાપતો નથી, કોઈ સંપત્તિ આદિ પરવસ્તુમાં પણ આત્માનો સ્વભાવ વ્યાપતો નથી, પણ રાગમાં પણ આત્માનો સ્વભાવ વ્યાપતો નથી. આત્માનો જે જ્ઞાન સ્વભાવ છે એ જ્ઞાન સ્વભાવમાં જ વ્યાપેલો છે, અને કોઈ પણ પરદ્રવ્યમાં કે પરદ્રવ્યના પરિણામોમાં કે પરદ્રવ્યના નિમિત્તે થતા પરિણામો જે વિભાવો છે એમાં આત્માનો સ્વભાવ વ્યાપતો નહીં હોવાથી તે બધા પર છે. પર કહેવાનું કારણ શું, જેમ પેલા વસ્ત્રમાં ચિહ્ન બતાવ્યું એટલે વાત પૂરી થઈ ગઈ. નામ બતાવ્યું ને, એક છેડે નામ લખેલું એ બતાવ્યું એટલે આખું વસ્ત્ર થઈ ગયું પારકું. એમ અહીંયા કહે છે કે તું વ્યાપતો નથી ને માટે પર છે. જ્યાં તું વ્યાપે છો ત્યાં તું સ્વ છો, અને જ્યાં તું વ્યાપતો નથી ત્યાં તું પર છો. કેમ કે જ્યાં તું વ્યાપે છો ત્યાં જ તારી હૈયાતી છે, એ સિવાય તારી હૈયાતી નથી. રોગ શરીરનો થાય, ત્યારે ડાક્ટર લોકો કોઈને કોઈ અવયવ કાપીને ઓપરેશન કરે છે અને કાપીને જુદો પાડી દે છે. કોઈનો હાથ કાપે, કોઈનો પગ કાપે, કોઈનો કોઈ અવયવ અવયવ કાપે, કોઈનો કોઈ અવયવ કાપી નાખે છે, કાપે છે કે નહીં? હા, કોઈના હાડકા કાપે, કોઈનો કાંઈ કાપે, પાસળા કાપી નાખે છે, હાર્ટ બદલાવે છે, હાર્ટે બદલાવે છે ને, એ પણ એટલો ભાગ તો જેને બતાવ્યું એની ત્યાં હયાતી નહોતી, એની ત્યાં વ્યાપતી નહોતી. વ્યાપનું એટલે પ્રસરીને એની હયાતી હોવી. ફિઝિકલ એક્ઝિસ્ટન્સ જેને કહેવામાં આવે, વિદ્યમાનતા. વ્યાપવાથી વિદ્યમાનતાનો અહીંયા ભાવ લેવો છે, મુદ્દો લેવો છે. એટલે જો તું શરીરમાં વ્યાપ્યો નથી તો શરીર પર છે, શરીર ઉપરનો માલિકી ભાવ ઉઠાવેલી એમ કે છે. જો શરીર ઉપર માલિકી ભાવ ઉઠાવી લેવાનો હોય તો પછી શરીરથી જુદા જે દ્રવ્યો પદાર્થો છે એના ઉપરની માલિકી કરવાની ક્યાં રહી વાત? જેને પોતાનું શરીર કહેવાય છે એના ઉપરની માલિકી પોતાની નથી, ને કાપીને જુદું બતાવવામાં આવે છે. એવી રીતે પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપતો હોવાથી એને ઉપર પણ જાણવું. સ્વભાવની હૈયાતી અથવા વ્યાપ્તિ છે કે નથી કેવી રીતે હવે જાણવી, આ જરા ગૂઢ વિષય છે. મારી હૈયાતી મારામાં છે, મારા આત્મામાં છે, અને મારી હૈયાતી રાગમાંય નથી ને શરીરમાંય નથી ને બીજા કોઈ અન્ય પદાર્થમાં નથી, એનો અનુભવ કેવી રીતે કરવો? વ્યાપ્તિનો અનુભવ કેવી રીતે કરવો? કે જ્ઞાન જેટલામાં વ્યાપે છે એટલામાં જ આત્મા છે. જ્ઞાન રાગમાં વ્યાપે છે તો રાગરૂપ થઈ જાય, જ્ઞાન શરીરમાં વ્યાપે છે તો શરીરરૂપ થઈ જાય. પછી બીજે વ્યાપવાનો તો સવાલ જ નથી, કેમ કે તો અહીંથી બહાર નીકળતું જ નથી. જે કાંઈ થાય છે એ તો આત્માના પ્રદેશોમાં જ થાય છે, કોઈ બહારના પ્રદેશોમાં તો થતું જ નથી, બહારના ક્ષેત્રમાં તો જ્ઞાન જતું જ નથી. એટલે જ્યાં જ્ઞાન વ્યાપે નહીં ત્યાં આત્મા ક્યાંથી વ્યાપે? તો જો જ્ઞાનની ત્યાં હયાતી ન હોય તો આત્માની હયાતી ક્યાંથી હોય? માટે જ્યાં જ્ઞાનની હયાતી નથી ત્યાં આત્માની હયાતી નથી. એમ જ્ઞાનથી આત્મા વ્યાપે વ્યાપકપણે પકડાય છે અને વેદ્ય વેદકપણે પકડાય છે, કેમ કે જ્ઞાન અનુભવમાં આવે છે. જ્ઞાનમાં જ્ઞાનનો જ અનુભવ થાય છે, જ્ઞાનમાં સિવાય જ્ઞાન બીજાનો અનુભવ થઈ શકતો નથી, કરવો હોય તો તે. રાગ થયો, પરમ પદાર્થ મારા છે એવા અજ્ઞાનના આધારે થયો. જ્ઞાનના આધારે રાગ થાય નહીં, અજ્ઞાનના આધારે થાય. ઠીક, આ આત્માની અવસ્થામાં રાગ થયા જ કરે છે. એટલો બધો રાગ થાય છે ને એટલા બધા લાંબા કાળથી થાય છે, જો વિચાર કરે તો એમ લાગે એક વાર કે આ રાગ ની કેવડી મોટી ખાણ છે, કે અંદર થી નીકળ્યા જ કરે છે. આ રાગ ની ખાણ કેવડી મોટી, તો કે જેટલું અજ્ઞાન મોટું એટલી રાગ ની ખાણ મોટી. ખાણ કહે છે ને, ખાણ માંથી કાઢ્યા જ કરે એમ, રાગ નીકળ્યા જ કરે છે, રાગ નીકળ્યા જ કરે છે. કઈ ખાણ માંથી નીકળે છે, તો કે અજ્ઞાન ની ખાણ માંથી નીકળે છે. એ અજ્ઞાન શું, કે આત્મા સિવાય પરદ્રવ્ય ને પરભાવ મારા, આવું જે અજ્ઞાન, એમાંથી રાગ દ્વેષ ને પર્યાયો આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે, આવ્યા જ કરે છે. વિપરીત જ્ઞાન નો નાશ કરે. બસ આટલી વાત છે. કેટલી વાત છે? આટલી જ વાત છે. દોરડીમાં સાપ જોયો, ભ્રાંતિ થાય છે ને? બરાબર ધારીને જોયું તો કે નહીં, આ તો દોરડી છે, સાપ નથી. બસ સાપ જોયો ત્યારે ભય લાગ્યો, અને સાપ નથી એમ જોયું ત્યારે ભય ન લાગ્યો. આપોઆપ ન લાગ્યો કે બીજું કઈ, બીજું કોઈ પ્રોસેસ કરવો પડ્યો કે નહીં? એમ હું જ્ઞાન સ્વભાવી આત્મા છું એવું જાણવાને બદલે હું ફલાણો ફલાણો છું, બસ પતી ગયો. પછી બધા રાગ થવા, માણસ છું ત્યાંથી શરૂ થઈ ગયો. મનુષ્યને યોગ્ય બધા રાગ થવાના. અજ્ઞાન પલટો મારીને જ્ઞાન થવું જોઈએ. અજ્ઞાન અનાદિથી ચાલે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. સાચા જ્ઞાન ના અભાવે જેમ એક ઓરડામાં એવું દોરડું પડ્યું છે સાપ ના આકારે, એ ઓરડામાં કોણ જાય? ગયો કોઈ પારખું કરે જવાનું? બંધ કરી દો ભાઈ, બારણું બંધ કરો અને બારીમાંથી જોયા કરો. સાપ જાય ને ક્યાંક, વિયો જાય પછી જવું, પછી બારણું ખોલવું, નહીતર બારણું ખોલતા ક્યાંક આવી જાય તો કોઈ સાહસ તો કરે જ નહીં. જ્યારે જુએ ત્યારે ઓલો તો એમને પડ્યું છે દોડું, કેવી બારણું ખુલે કહો દે, ન ખુલે. એવી દિશા થઈ ગઈ છે. જે જે કર્મજનિત પર્યાય ઉત્પન્ન થવાનું બન્યું, અત્યારે માણસ મનુષ્યને યોગ્ય આયુષ નામ ગોત્ર બધા બાંધ્યા છે, એટલે એ પ્રમાણે ઉત્પત્તિ થઈ છે. હું માણસ છું એના આધારે રાગ દ્વેષ કરવા માંગ્યો જન્મ ત્યારથી. છ મહિનાનું બાળક થાય છે, એની માનો હાથ વર્તે છે એમ કહેવાય. બીજા તેડે ને એ તેડે એમાં ફેર પડે છે, બીજું તેડે ને રોવા માંડે ને એની માં તેડે, એટલે રોતો બંધ થાય. કઈ નિશાનમાં ભણીને આવે છે? અજ્ઞાન ની નિશાનમાં. પરમા પોતાપણું શીખડાવવું નથી પડતું, જન્મતા મેં તો જ હોય છે. અને પેટમાં ચૂંક આવે એટલે રોવા માંડે. મને મને પીડા થાય છે, કોને થાય છે? મેં શીખડાવ્યું કે તને પીડા થાય છે, કે શરીરને થાય છે, કે આત્માને થાય છે. અજ્ઞાન તો અનાદિથી ચાલુ જ છે. જ્યારે કોઈ જ્ઞાની પુરુષ મળે છે અને જીવ વિચારતો થાય છે એની વાત, ત્યારે એનું અજ્ઞાન છૂટવાનો અવસર આવે છે. એ પણ કોને? કે અજ્ઞાનથી દુઃખો ઉત્પન્ન થાય છે એવો અનુભવ કર્યા પછી, એ દુઃખ મટાડવાની જેને ઘણી ગરજ ઉત્પન્ન થઈ છે એને જ્ઞાન પ્રાપ્તિ માટે ગરજ જોઈએ. સંબોધનનો દાખલો આપ્યો હતો ને આપણે, ખ્યાલ સમજી જાય કે ઇન્દ્રો કેવી રીતે સાંભળે છે ભગવાન નો ઉપદેશ, ગલુડિયાની જેમ બેસે છે. હું તો જ્ઞાની પુરુષ છું, આત્મજ્ઞાન છે, આત્માનો સાક્ષાત્કાર છે, તો પણ ભગવાનનો ઉપદેશ ક્યાંથી? બહુ દુર્લભ છે આ તો ઉપદેશ છે, બહુ દુર્લભ છે. એની દુર્લભતા સમજીને બહુ જ ગરજવાન થઈને સાંભળે છે, અતિ ગરજવાન થઈને સાંભળે છે. અતિ એટલે પૂરી ગરજ છે એને સાંભળવાની. આપણે અહીંયા કન્ડિશનલ વાત હોય છે, જો તબિયત સારી હોય તો અમે આવી શકીએ, પછી બીજા એવા કામ ન આવી પડે તો આવી શકીએ. બરાબર સ્વાધ્યાયમાં આવું તો ઘરે મહેમાન આવી ગયા, અને ઘરવાળાએ કીધું કે ઘરમાં શાક નથી, આપણે તો આજે એમ જ ચલાવવાના હતા, પણ હવે તો બે શાક લઈ આવો, નહીં તો પછી જમવાના ટાઈમે તૈયાર નહીં થાય. સ્વાધ્યાયમાં આવું શાક લેવા જવું. ચાંદલો કરે છે, ધણીને ક્યાં બેસાડ્યો? ચાંદલામાં. ચાંદલો કાઢ્યો, ચાંદલો કાઢી નાખો. અરે ભાઈ મારો ધણી છે એ કાઢી નાખ્યો છે. બંગડી છું ચાંદલો એમાં બેહાડ્યો છે. બેસ એમ તો પોતાના મોહમાં જ બેસાડ્યો છે, પછી ઓલા બધા મોહ ના નિમિત્ત છે. પણ કાઢે ત્યારે પરિણામ કેવા થાય એ વિચારવા જેવું છે. પર ધણી નો હોય ને ચાંદલો કરતો, ચાંદલો કાઢવો કઠણ પડે છે, કઠણ પડે છે કે નહીં? હે, આ બધા દાખલા નજરે જોયા છે. કેમ કે હું આવો, હું ચાંદલા વાળો, ઠીક, ક્યાં બેઠો છે આત્મા? ચાંદલા બેઠો. અત્યારે તો એ પરિસ્થિતિ છે ને, ધણી ન હોય તો ચાંદલો કરે, એવું નથી કે ધણી હોય ચાંદલો કરે એવું કઈ જરૂરી નથી. અત્યારે તો બધા કરે છે. મારો દેખાવ આવો એમાં એમાં બેસી ગયો છે આખો આત્મા. હવે એમાં બેસી ગયો નથી, એમાં હલવાઈ ગયો છે આખે આખો. અહીંયાથી કાઢવો મુશ્કેલ પડે એવું થઈ ગયું છે. અરે ભલે ને આટલો જ હોય, આવડો હોય એવું કઈ જરૂરી નથી, ભલે ને આટલો જ હોય, પણ એમાં આખો આત્મા બેસે ને એમાં આખો આત્મા હલવાઈ જાય છે. પછી કે ભાઈ આપણને આત્મજ્ઞાન થતું નથી, પણ થાય ક્યાંથી? ક્યાં ક્યાં કેવા કેવા પુદગળ પરમાણુમાં અને એ પરમાણુના રાગમાં આત્મા થઈને બેઠો છો એનો વિચાર કરે એક વાર. તો આવી હાલત છે. પછી ત્યાગ કરે તો એ મારું ત્યાગ્યું એમ કે, મારા પણ હું રાખીને મારું ત્યાગ્યું, મારા પૈસા આપ્યા, મારું કુટુંબ છોડ્યું. તારું હતું કીધી તો કે તું વ્યાપતો જ નથી ને એમ કે છે. મુમુક્ષુની ભૂમિકામાં દ્રઢ મુમુક્ષુતા આવ્યા પછી નિષ્પક્ષપાતપણે પોતાના દોષોનું અવલોકન જોવાની પ્રેક્ટિસ, પોતાના દોષો ચાલતા દોષોને જોવા, એનું નામ અવલોકન છે. થઈ ગયા પછી યાદ આવે એનું નામ વિચાર છે, અવલોકન નથી. ચાલતા પરિણામ મુક્ત જ્ઞાન એને જોવે ત્યારે એને અવલોકન કહે છે, અથવા એ દોષો ને જોવા. કૃપાળુદેવે 254 માં સાદી ભાષા વાપરે છે, અપક્ષપાત પણે પોતાના દોષોને જોવા. અપક્ષપાત કરે એટલે શું? દોષનો પક્ષપાત ન કરવો કે આ દોષ નથી, આ તો આવું તો હોય જ નહીં, આવું તો થાય જ નહીં, એમ નહીં. દોષ એટલે દોષ છે, દોષમાં ગુણ નથી, દોષ છે તે હંમેશા દોષ જ છે. એ અવલોકન જોવાની, અવલોકનની પ્રેક્ટિસ જેમ જેમ વધે છે તેમ તેમ જ્ઞાન સૂક્ષ્મ થાય છે. આ એક પ્રેક્ટિકલ નોલેજનો વિષય છે. હીરોનો વેપાર કરતા એને ખબર પડે કે જેમ જેમ હીરો જુએ તેમ હીરો જોવાની નજર ઝીણી થાય. સામાન્ય માણસને આઈ ગ્લાસ આપો તો એને કાંઈ સમજણ ન પડે, પણ જે એની અંદર જોવામાં ખૂબ હીરા જોયા હોય, બહુ જોયા હોય, બહુ પ્રેક્ટિસ કરી હોય, એ બરાબર ઝીણી નજરથી હીરાને જોઈ શકે છે, એની ખૂબીઓ જોઈ શકે છે, એની ક્ષતિઓ પણ જોઈ શકે છે. એમ જોવાની પ્રેક્ટિસથી જેમ નજર ઝીણી થાય છે ચક્ષુ ઇન્દ્રિયની, એમ અવલોકનમાં પણ જ્ઞાન જેટલું અવલોકન વધારે કરે એટલું જ્ઞાન સૂક્ષ્મ થાય છે. અને જ્યારે જ્ઞાન સૂક્ષ્મ થાય છે ત્યારે જ્ઞાનની ભિન્નતા અથવા અસંગતા સૌથી પહેલા જણાય છે. કેવી રીતે? કે આ મારું જ્ઞાન સ્વયં આપોઆપ ઉત્પન્ન થાય છે, પોતાની મેળે ઉત્પન્ન થાય છે, સામા પદાર્થને કારણે તે પદાર્થનું જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એ નિજાવલોકનની પ્રેક્ટિસથી સમજાય છે, પ્રેક્ટિસ વિના, અવલોકનની પ્રેક્ટિસ વગર એ ન સમજાય. એ પ્રેક્ટિસ જ્યારે વિશેષ વધારે કુશળ થાય છે, નિષ્ણાત થાય છે, પ્રવીણ થાય છે, એક્સપર્ટનેસ આવે છે, ત્યારે જ્ઞાનની વ્યાપ્તિથી પોતાની હયાતી સમજાય છે. પહેલા પરદ્રવ્યથી એની ભિન્નતાથી પોતાની હયાતી સમજાણી, કેમ કે પહેલા જાણતા અમે તો અભિન્નતા થતી હતી, એટલે પહેલા ભિન્નતા પકડાય છે, પછી વધારે સૂક્ષ્મ થાય ત્યારે વ્યાપ્તિ પકડાય છે. કે જ્ઞાન જ્ઞાનમાં જ વ્યાપે છે, અને જ્ઞાન રાગમાં પણ વ્યાપતું નથી, અને જ્ઞાન શરીરમાં પણ વ્યાપતું નથી. આંગળી ચાલે છે આમ, એ ચાલવાનો વિકલ્પ આવ્યો કે આંગળી આમ ચલાવવું, એ જ્ઞાનમાં આંગળી નથી અને જ્ઞાનમાં એ વિકલ્પ નથી, જ્ઞાનમાં જ્ઞાન જ છે. જ્ઞાનની વ્યાપ્તિ જ્ઞાનમાં છે, જ્ઞાનની વ્યાપ્તિ આંગળી ચલાવવાની ઈચ્છામાં નથી, આંગળીમાં નથી. આવી ઝીણી નજર અવલોકનની પ્રેક્ટિસ બહુ સારી રીતે થઈ હોય એને પકડાય છે. એવી ઝીણી નજરથી આત્માની હૈયાતી, આત્માની વ્યાપ્તિ પકડાય છે. પછી એ વ્યાપ્તિનું અવલોકન પણ બહુ ચાલે, એને અમુક મેચ્યોર્ડ સ્ટેજ આવે છે. નજર કેળવાતા 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 નજર વધારે કેળવાય છે, ત્યારે જ્ઞાનની વેદકતા પકડાય છે. જ્ઞાન જ્ઞાનને જ વેદે છે, જ્ઞાન રાગને કે આકુલતાને વેદતું નથી, અને જ્ઞાન ઠંડી ગરમીને પણ વેદતું નથી, કે કડવાશ કે મીઠાશને પણ જ્ઞાન વેદતું નથી. સુવાળા ખરબચડાપણાને પણ જ્ઞાન વેદતું નથી, હલકા ભારેપણાને પણ જ્ઞાન વેદતું નથી. આ બધી સ્પર્શ ગુણની પર્યાય છે પૂતગળની, એટલે બધા દાખલા આપ્યા. એવી જ્ઞાનની વેદકતાથી, જ્ઞાનથી જ્ઞાન પ્રત્યક્ષ થાય છે. અહીંયા તો એટલું જ લીધું છે, એક જ વાત લીધી છે, એમાંથી એક જ ફેક્ટર વ્યાપ્તિનો લીધો છે કે પોતાના સ્વભાવ વડે વ્યાપ્ત નહીં હોવાથી પરદ્રવ્યને અને પરભાવને પર જાણીને ત્યાગે છે, યથાર્થપણે ત્યાગે છે તે. તેથી જે પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. આવું વ્યાપ્તિનું જ્ઞાન થયા વિના થાય છે ત્યારે જ સાચો ત્યાગ થાય છે, ત્યાં સુધી ત્યાગ સાચો નથી. કેમ કે હું પરદ્રવ્યને ગ્રહણ કરું છું, પરદ્રવ્યમાં હું વ્યાપું છું, શરીરમાં હું વ્યાપું છું, રાગમાં હું વ્યાપું છું, એ અભ્યાસ રાખીને, એવા મિથ્યા પરિણમનનો અભ્યાસ રાખીને કોઈ પણ પદાર્થનો ત્યાગ કરવામાં આવે તો એ ત્યાગ કદી સફળ થતો નથી. કેવળ મંદ પ્રકશાયથી ના પરિણામ એમાં થાય તો થોડું પુણ્ય બંધાય અને મિથ્યાત્વનું મોટું પાપ સાથે બંધાય. ત્યાગ કરે એમાં પાપ લાગે કે ન લાગે? તો કે સ્થૂળપણે જુઓ તો પાપ ન લાગે, પણ અજ્ઞાનપૂર્વક જો ત્યાગ કર્યો હોય તો સૂક્ષ્મપણે જુઓ તો મિથ્યાત્વનું મોટું પાપ લાગે. દાખલા તરીકે આપણે પર્યુષણના દિવસો આવે છે ને, પર્યુષણના દિવસોમાં મોટાભાગના લોકો સંપ્રદાયમાં ઉપવાસ કરે છે. ઉપવાસમાં શું કરે છે? ખાદ્ય પદાર્થોનો અને પીવાના પદાર્થોનો ત્યાગ, આહાર ત્યાગ. જો ને આહારમાં બે આવી જાય, ખાવું પીવું બે, આહાર ત્યાગ આવે છે ને. ધર્મ થશે એવી બુદ્ધિથી, તપશ્ચર્યા થશે એવી બુદ્ધિથી, ધર્મ બુદ્ધિ એને કહ્યું ને, એવો ત્યાગ કરવામાં આવે છે. કશાય મન થવાનો, ક્યારે પચકાણ લેશે ત્યારે, પછી ભૂખ લાગશે ત્યારે ખાધું નથી, પરિણામ થોડા આકુલતાવાળા થવાના, ત્યારે કશાય તીવ્ર થવાનો. બીજું કે હું ખાતો તો હવે મેં ખાધું નથી એવું પર પદાર્થનું સ્વામિત્વ પણ એમને એમ રહેવાથી, માલિકી પણ એમને એમ રહેવાથી, મારા ઘરમાં તો બધું ભર્યું હતું, ખાવું પીવું મીઠાઈ બધું ભરેલું હતું, પણ મેં છોડી દીધું. તો એ મારી ચીજને મેં છોડી છે એવું જે મારા પણ કર્યું, એવું મિથ્યાત્વનું મોટું પાપ લાગે. એ તો સમજાય નહીં કાંઈ. તો પુણ્ય થોડું થયું અને પાપ મોટું થયું, એનો અજ્ઞાન દશામાં ખ્યાલ નથી આવતો. કે તમે કેમ ઉપવાસ કરતા નથી? આપણે ત્યાં પૂછે છે, તમે કાનજી સ્વામી વાળા લોકો ઉપવાસ નથી કરતા, બાકી બધા નિરાવાસી સ્થાનકવાસી દિગંબરો બધા પોતપોતાના પર્યુષણોમાં ઉપવાસ કરે છે, તમે લોકો જ કરતા નથી. છે શું આ બધું? તો તમારે ઉપવાસ નહીં કરવાનો, લાડવા ખાતા ખાતા મોક્ષે જવું છે, એ બધું સંભળાવે. પણ ગુરુદેવે શું કર્યું? કરો એ સમજીને કરો, સમજ્યા વગર કાંઈ નહીં કરો, જે કાંઈ કરો એ સમજીને કરો, નહીતર નફા કરતા નુકસાન વધી જશે. કેમ કે પરિણામ એક વ્યાપાર છે જીવનો. કોઈ વેપારી સમજ્યા વગર વેપાર કરે તો દિવાળું કાઢે જેવા કંઈ સવાલ જ નથી. જે વેપાર કરે એને સમજણ તો હોવી જોઈએ કે ન હોવી જોઈએ, પછી ભલે શાકભાજી નો કરે કે હીરા નો કરે. સમજવાનો સમય બહુ થોડો જોઈએ, વર્ષો સુધી ન જોઈએ. પછી સમજને દ્રઢ કરવા માટે તમે ગમે એટલો સાંભળવું વાંચવું ચાલુ રાખો એ બીજી વાત છે, સમજવામાં બહુ સમય જોઈએ છે એવું નથી કાંઈ. થોડા સમયમાં સમજી શકાય છે, અમારો અનુભવ એમ બોલે છે. હું તો અન્ય મતમાંથી આવ્યા, છોદ્રીમના નામ નહોતા સાંભળ્યા. જૈન શાસ્ત્ર સિવાય તો છોદ્રીમના નામ છે નહીં, નવ તત્વના નામ નથી. પાયામાં તો છોદ્રીમને નવ તત્વ સમજાવે છે કે નહીં નામ છે, કાંઈ ખબર નહોતી. નમસ્કાર મંત્ર ક્યાંક ક્યાંક વાંચેલો પ્રસિદ્ધ છે એટલે, પણ પછી ઓલું આવે છે ને, હે સો પંચણમો ગાણમો યારો સૌ પાવો પણાસણો મંગલાણમ ચ સંવેશમ પડવમ હોય, મૂકી નહીં સાંભળેલો. એ તો ઘણા વખત પછી સાંભળ્યું, કેમ કે બધા નથી બોલતા, પણ ક્યાંક ક્યાંક બોલેલું એ ઘણા વખત પછી સાંભળેલું. પણ સમજવામાં એટલો બધો ટાઈમ લાગતો નથી, એક તો સમજવાની ગરજ જોઈએ, સમજવાની જિજ્ઞાસા બહુ હતી. તો સમજવા માટેની જિજ્ઞાસા ખૂબ હોય તો સમજતા વાર નથી લાગતી. સમજતા કોને વાર લાગે છે, કોઈ દરકાર ન હોય સમજવાની, એને સમજવાની દરકાર હોય ને વાર નથી લાગતી. એમાં સમજવાની જિજ્ઞાસામાં તે કેટલાક જ્ઞાનાવરણીય કર્મ હટી જાય છે. આ કુદરતનો નિયમ છે, સૈદ્ધાંતિક વાત છે. જેમ સમજવાની જિજ્ઞાસા વિશેષ, તેમ જ્ઞાનાવરણીનો ખસમો સહજ છે. જ્ઞાનનું આવરણ ખસવા માંડે જિજ્ઞાસામાં અને ભાવનાના કાળમાં છે, અને ન સમજાતું એ સમજાવવા માંડે છે. આવી એક કુદરતી સગવડ છે, સુવિધા છે, વ્યવસ્થા છે. એટલે સમજવામાં કાંઈ વર્ષો જોઈએ એવું કાંઈ નથી, અને વર્ષો સુધી ન સમજાય એને સમજવું, કારણ કે દરકારથી કોઈ દી સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી. શું કરવા અમારું કામ નહીં, એની પાછળ શું લોજિક છે? આ સમજવામાં મારું કામ નહીં, છોકરો પણ નહીં છૂટે, કઈ કારણ છે નહીં છૂટવાનું? શું કારણ છે? જો બીજા આત્માઓ છોડી શકે છે, સમજી શકે છે, તો આપણે પણ આત્મા છે, શું કરવા સમજીને ન છોડી શકીએ? કઈ કારણ ખરું? હા, કારણ હોય તો બતાવો. એટલે કોઈ મિસકોન્સેપ્ટ કરી લે જુદી વસ્તુ છે, ખોટો નિર્ણય કરી લે જુદી વસ્તુ છે. નિર્ણય ખોટો ક્યારેય નહીં કરવો. એટલે જે પહેલા આવું પર પદાર્થમાં પરપણું જાણે છે તે જ ત્યાગે છે, બીજો તો કોઈ ત્યાગનાર નથી. એટલે કે બીજાના ત્યાગને અમે ત્યાગ માનતા જ નથી, બીજો ત્યાગી તે ત્યાગી જ નથી અમારી નજરમાં, એમ કે છે. અને એટલા માટે દિગંબર દ્રવલિંગી સાધુના ત્યાગને ભગવાને માન્ય નથી કર્યો, અસંયમી કીધો છે. ફર્સ્ટ પાહુડની અંદર ભાવ પાહુડ નામનો એક પ્રકરણ છે, એમાં આ વાત લીધી છે. દ્રવિંગી લિંગી મુનિ અસંયમી છે, મિત્રે એને પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ 28 મૂળ ગુણનું નિરતિચાર પાલન હોય છે, તો પણ કેમ કે એનું પરનું પર પણ એના જ્ઞાનમાં નથી થયું, એટલા માટે એ વાત લીધી છે. કુમકુંદાચાર્ય લીધી છે, આઠ શાસ્ત્રના કરતા રચિતા છે, અષ્ટ પાવડના લખનારા, એવી વાતો કરી છે. બે હારે જ આવે, બે હારે બે એક સાથે સાયમલ્ટેનિયસ છે, એક સાથે થાય. નહીં સમજાય, નાના વર્ણે હટવાથી સમજાય. સમજ બે પ્રકારની, એક પરલક્ષી ને એક સ્વલક્ષી. હવે જે જિજ્ઞાસામાં આવ્યો હોય, જો સ્વલક્ષ્ય આવ્યો હોય તો એનો મોહ હટે. અને કેટલાક તો ઉઘાડ લઈને આવ્યા હોય, એમાં સમજે તો કાંઈ પરલક્ષ્ય સંદર્ભમાં એનો કાંઈ મોહ મટે નહીં, મટે નહીં. એટલે ત્યાં પછી સ્વલક્ષી સમજણ થઈ કે પરલક્ષી સમજણ થઈ એ વાત વિચારવી રહે છે. એમ આત્મામાં નિશ્ચય કરીને, આવો પહેલા નિશ્ચય કરવો જોઈએ. ત્યાગ કોને કહેવાય? કે જ્યાં હું વ્યાપું નહીં ત્યાં કોઈ, ત્યાં હું નહીં ત્યાં કોઈ મારું નહીં. જેમ કે આ બાળક મારું છે એમ જોયું, આપણા ઘરમાં બાળક હોય છે, આ મારું છે. તું અહીંયા વ્યાપો છું પેલા કે ક્યાંથી થયું તારું? તારી હયાતી છે ત્યાં, વ્યાપ્તિ છે કે બિલકુલ? પછી મારા પણ હું કર્યું કે બીજું? હવે થાય છે શું કે મારા પણ હું તો કરીને બેઠો જ છે પહેલેથી, એટલે એને કાંઈક થાય એટલે અહીંયા કાંઈક થવા માંડે. વ્યાધિ થાય એને, ઉપાધિ થાય પોતાને. શું થાય છે? વ્યાધિ થાય બાળકને કે ઘરના કોઈ સભ્યને, ઉપાધિ આવે પોતાને. પછી એમ કેમ થાય છે, આમ કેમ થાય છે? વિચારે એમ પાછો, આપણે તો શાસ્ત્રથી બરાબર સમજ્યા છે કે આ મારી ચીજ નથી, પણ તોય મને આકુલતા કેમ થાય છે? સમજણમાં સ્પષ્ટ છે કે મારા આત્મા સિવાય કોઈ મારું નથી. બધા જુદા જુદા ઠેકાણેથી આવ્યા છે ને જુદા જુદા ઠેકાણે ચાલ્યા જવાના છે. થોડા વખત માટે એક છાપરા નીચે હારે રહીએ છે, બાકી કોઈ મારા નથી. બરાબર સમજાશો તમે, છતાં એને કાંઈક થાય ત્યારે પોતાને કાંઈક થાય છે એવું શું કરવા? તો કે વ્યાપ્તિથી પારકા પણ હું જાણ્યું નથી. શું એ જ વખતે જોવે કે મારું વ્યાપ્તિ ક્યાં છે, મારા જ્ઞાનમાં કે સામે કાંઈ ફેરફાર થયો એમાં? બસ પતી ગયું. વ્યાપ્તિનો અભાવ અનુભવ ગોચર થાય એટલે આકુળતા જાય જાય ને જાય. જો વ્યાપ્તિથી પરપણું ન જાણે, પારકાપણું ન જાણે, તો ભલે સમજ્યો હોય તો પણ, અને એ સમજણ ભલે સાચી કહેવાય કે આ પારકું છે, શરીર પારકું છે, કુટુંબ પારકું છે, પણ આકુળતા થયા વગર એ વ્યાપ્તિથી વેદકતાથી ભિન્નપણું જાણવું એને ભેદ જ્ઞાનનો અભ્યાસ કહે છે, એને ભેદ જ્ઞાનનો પ્રયોગ કહે છે. એ પ્રયોગનો વારંવાર અભ્યાસ અને પ્રેક્ટિસ કરવામાં આવે ત્યારે આત્માનો સાક્ષાત્કાર થાય અને જન્મ મરણથી છૂટે છે.
ભેદ જ્ઞાનનો અભ્યાસ અને વસ્તુનો સ્વભાવ
ભેદ જ્ઞાનનો અભ્યાસ સાધક છે અને વસ્તુનો સ્વભાવ સાધ્ય છે. એમ સાધક સાધ્ય સંબંધ છે, કેવો સંબંધ છે? સાધક સાધ્ય સંબંધ છે. એને
સાધ્યમાં વસ્તુનો સ્વભાવ,
વસ્તુનો સ્વભાવ સાધ્ય છે, વેદ જ્ઞાન દ્વારા વસ્તુ સ્વભાવ સાધવામાં આવે છે, વસ્તુના સ્વભાવનો આવિર્ભાવ કરવામાં આવે છે, એમ વાત છે. પ્રત્યાખ્યાનના સમયે પ્રત્યાખ્યાન કરવા યોગ્ય જે પદાર્થ, તેની ઉપાધિ માત્રથી પ્રવૃત્તિનું ત્યાગના કર્તાપણાનું નામ આત્માને આવે છે. આને છોડ્યું, ખરેખર આત્મામાં હેતુ જ ક્યાં, એમ કે છે. આત્મા એમાં વ્યાપેલો નહોતો, પરપણું જાણ્યું એટલે આત્માએ ત્યાગ્યું એવું એને એની ઉપાધિ આવી, ત્યાગની ઉપાધિ આવી કે આ ત્યાગી છે. આત્મા કેવી ત્યાગી હતો, આત્માએ ગ્રહણ કર્યું જ નહોતું, છતાંય તે અધ્યાસ છૂટ્યો એટલે ત્યાગની ઉપાધિ લાગુ પડી, એમ કે છે. આત્મજ્ઞાન થાય છે તેને, એવું આત્માનું જ્ઞાન થાય છે કે આત્મા ગ્રહસ્થીય નથી ને આત્મા ત્યાગીય નથી, આત્મા જેવો છે એવો છે, એમ છે. એ બે ઉપાધિ છે, આત્મા તો જેવો છે એવો છે, એવું આત્માને નામ છે એ પ્રાપ્ત થવું થતું હોવા છતાં પણ એવું નામ પ્રાપ્ત થાય છે, છતાં પણ પરમાર્થથી જોવામાં આવે એટલે વાસ્તવિકપણે જોવામાં આવે તો પરભાવના ત્યાગનું કર્તાપણાનું નામ પણ પોતાના આત્માને છે જ નહીં. કેમ કે એને ગ્રહણ કર્યું નતું તો ત્યાગ કરવાનો સવાલ ક્યાં આવે છે.
પોતાનું હતું જ નહીં તેને છોડ્યું ક્યાં,
છોડ્યું ક્યાંથી, ગ્રહણ કરે તે છોડે. આત્મા તો ગ્રહણ કરી શકતો નહોતો પરદ્રવ્યને, પછી એને છોડ્યું કેવી રીતે, એમ કે છે. ગ્રહણ કરી પણ ન શકે, એ જ્યારે બરાબર અનુભવ આવ્યો ત્યારે એને ત્યાગ્યું એવું નામ આવ્યું તો ખરેખર એને એ નામ લાગુ પડતું નથી, એમ કે છે. પોતે તો એ નામથી પણ રહિત છે, ત્યાગીપણાના નામથી પણ રહિત છે, કારણ કે જ્ઞાન સ્વભાવથી પોતે છૂટ્યો જ નથી, જ્ઞાન સ્વભાવથી તો છૂટ્યો જ નથી ને અન્ય સ્વભાવે થયો નથી, અન્ય દ્રવ્ય રૂપે થયો નથી. માટે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ અનુભવ કરવો, માટે જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવનો અનુભવ કરવો એનું બીજું નામ પ્રત્યાખ્યાન છે, એનું બીજું નામ આત્મચારિત્ર છે. કેમ કે જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થયું ને તે સ્વરૂપ આચરણ ચારિત્ર છે, એ જ વિતરાગી ચારિત્ર છે, એ જ સાચું ચારિત્ર છે, એ જ સમ્યક ચારિત્ર છે. એ રીતે ત્યાગનું પ્રકરણ છે, બહુ ઊંડું છે, સાપ ગયા ને લીસોટા રહ્યા જેવું થયું છે. બહારનો ત્યાગ જોઈને લોકો ભરમાઈ જાય છે, ત્યારે આ તો બહુ ત્યાગી છે, ચાલો એને પગે લાગો, પગે પડો, એમ ત્યાગનું સ્વરૂપ નથી. અને એવી રીતે બાહ્ય દ્રષ્ટિએ બાળ બુદ્ધિએ ત્યાગનો સ્વીકાર કરવા જેવો નથી, એ બાળ બુદ્ધિ કહેવાય છે. તાત્વિક દ્રષ્ટિએ સમજવું જોઈએ કે એને પારકાપણું લાગ્યું છે કે નહીં, પારકાપણું જાણીને છોડ્યું છે કે પારકાપણું સ્વપણું પોતાપણું રાખીને છોડ્યું છે, આટલી વાત છે.
વસ્તુનો સ્વભાવ પહેલા સાધ્ય એને તો નક્કી થઈ ગયેલો હોય, એ જ્ઞાનમાં આવે ને વસ્તુનો સ્વભાવ જે છે સાધ્ય પણ પિતાને બરોબર વસ્તુ
અવલોકન કરતા કરતા કેવી રીતે વેદજ્ઞાનના સ્ટેજમાં ચડે છે કે જેથી સ્વભાવ છે એ ભાવભાષણમાં આવે છે, એમ છે. પહેલા ભાવભાષણ આવે છે, પછી અનુભવ આવે છે.